નમસ્કાર. ગયા અધ્યાયમાં આપણે જાણ્યું કે ભગવાન વિષ્ણુને હયગ્રીપ રૂપ કેમ પ્રાપ્ત થયું. ભગવાન વિષ્ણુએ મધુકૈટભ સાથે 5000 વર્ષ સુધી યુદ્ધ કર્યું છે અને ત્યારબાદ એ જ્યારે વિરામ માટે ઊભા છે તો એમણે પોતાનું ધનુષ જે છે એના પર પોતાનું સર મૂક્યું છે, શિર મૂક્યું છે અને સૂઈ ગયા છે. આ તરફ બધા દેવતાઓ સાથે આવ્યા છે અને ભગવાને વિષ્ણુને જગાડવાનો પ્રયત્ન કર્યો, સ્તુતિ કરી, પણ ભગવાન વિષ્ણુ જાગ્યા નથી. એટલે બ્રહ્માજીએ ત્વષ્ટા કે જીભનો જે ઉપરનો ભાગ છે એને બોલાવ્યો અને ત્વષ્ટાને કહ્યું કે ભાઈ આ જે પ્રત્યંચા છે ને એને કાપી નાખો, ધનુષને. હવે ધનુષની તમે પ્રત્યંચા કાપો એ તો એકદમ ટાઇટલી વોવન હોય, એટલે કાપો એટલે ગમે તે તરફ ઉડે. અને જે આમ આપણે પેલું રબરને આમ ખેંચી રાખ્યું ને તૂટે ત્યારે કેવું આપણા હાથમાં ઝટકો આવે, એવી રીતે ઝટકો આવે. અને એ ઝટકો આવ્યામાં પ્રત્યંચા વળી અને ભગવાન વિષ્ણુના ગરદનની આસપાસ વીંટળાઈને ગરદન કપાઈ ગઈ. એટલે બધા ભેગા થયા દેવો અને વિચારવા માંડ્યા કે આ શું હવે શું કરશું. હા તો ભગવાન વિષ્ણુ જે પાલનહાર છે એ જ જતા રહ્યા, એમનું શરીર ઊભું છે ત્યાં પણ મસ્તક મળતું નથી, લવણસાગરમાં ક્યાંક ડૂબી ગયું છે. અને એટલે એ સમયે બ્રહ્માજીને યાદ આવ્યું કે ભગવાન વિષ્ણુ પણ ધ્યાન પેલી શક્તિનું કરે છે, તો આપણે પણ એ શક્તિનું ધ્યાન કરીએ. અને એટલે એમણે ચારે વેદોને બોલાવ્યા અને વેદોએ દેવીની ખૂબ સુંદર સ્તુતિ કરી, એ અદ્ભુત સ્તુતિ આપણે સાંભળી. અને સ્તુતિ કર્યા બાદ એ અવાજ પ્રગટ થયો યુનિવર્સમાંથી અને આકાશવાણીએ કહ્યું કે દેવો આ તો મારો પોતાનો જ કરેલું કામ છે. અને એટલે એના બે કારણ છે. પહેલું કારણ એ હતું, આપણને સમજાવ્યું કે સ્ત્રી જો તમે હો તો શંકા એ તમારા દુર્ગુણોની તરત જ ફાયર કરે છે, આગ આપી દે છે. એટલે શંકાની સાથે બધું જોડાયેલું છે. લક્ષ્મીજીને શંકા ગઈ કારણ કે વિષ્ણુ ભગવાને એમની સામે જોઈ અને હાસ્ય કર્યું અને એટલે લક્ષ્મીજીને થયું કે આ શું, કેમ આવું કર્યું ભગવાને. અને એટલે લક્ષ્મીજીએ તરત વિચાર કર્યો અને એમાં જે પેલી શંકા ઉત્પન્ન થઈ એ શંકાના લીધે એમનાથી બોલાઈ ગયું કે તમારું સ્વીર જતું રહેશે. અને એટલે આ પ્રથમ કથા હતી. બીજી કથા એવી હતી કે હયગ્રીવ નામનો જે દાનવ છે એણે ખૂબ તપ કર્યું છે આ દેવીનું અને દેવીએ પ્રસન્ન થઈને કીધું કે વરદાન માંગ, તો કે મને અમરત્વ આપો. અને દેવીએ ફરીવાર સમજાવ્યું કે જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિંત જ છે, એટલે થશે જ, એમાં કોઈ મિનમેખ નથી. અને એટલે એ જે નિશ્ચિતતા છે એની, એ તો કીધું કે હયગ્રીવને બીજું કંઈ માંગ વરદાન. હયગ્રીવે કીધું કે સારું, તો મારો મૃત્યુ માત્ર હયગ્રીવથી જ થાય એવું કરો, એટલે પોતે પોતાને શું કરવા માંડશો. અને પછી તો દાનવે પોતાનું દાનવ કર્મ ચાલુ કર્યું છે, એટલે આપણે આ પણ સમજવાનું છે. બહુ મર્મની વાત છે કે દાનવતા જે છે એ આપણી અંદર પણ છે, દેવતા પણ હોવું એ આપણી અંદર છે. આપણી અંદર જ્યારે સારી વસ્તુઓનો પ્રાદુર્ભાવ થાય ત્યારે આપણે સાતકર્મો કરીએ છીએ. એટલે દાનવ પણ બેસીને માતાની પૂજા કરી છે 1000 વર્ષો સુધી, પણ જ્યારે આપણી અંદર પાવર આવી જાય છે ત્યારે આપણને એવું વિચારવાનું આપણી અંદર ચાલુ થઈ જાય છે કે હવે હું પાવરફુલ છું એટલે હું ગમે તે કરી શકું. અને દુનિયામાં તમે જ્યાં પણ જુઓ ને આ જ પરિસ્થિતિ છે. જ્યારે માણસ પહેલાં પાવર પામે છે ને ત્યારે તો ઘણી વખત સારું જ કામ કરે છે, પણ પછી પાવર ચડી જાય છે, અહીંયા મનમાં મગજમાં પાવર ચડી જાય છે. તમને ખબર છે હું કોણ છું ભાઈ? આટલા મોટા યુનિવર્સમાં, આવડું નાનકડી ગેલેક્સીમાં, આવડા નાનકડા એમાં, એક નાનકડી સૂર્ય મંડળમાં, એમાં એક નાનકડા ગ્રહમાં, એમાં એક તું ભાઈ નાનકડો ઊભો છું, આ તું છું, નગણ્ય. પણ આપણને એમ થાય છે કે ના, હું કંઈક છું. એટલે એવા પાવર ચડી જાય છે બધાને. તમે દુનિયાના દરેક ડિક્ટેટરની વાત સાંભળો તો દરેક ડિક્ટેટરમાં આ જ છે. શરૂઆત તો એમણે સારી જ કરી છે, પણ પછી જેવા એક કે બે વર્ષ વીતે એટલે અંદર રાક્ષસત્વ પ્રદર્શિત થવાનું ચાલુ થઈ જાય, અને પછી બધાએ ખોટા કામો ચાલુ થઈ જાય છે. અને એવું જ હયગ્રીવ સાથે થયું છે. એટલે દેવી શક્તિએ કીધું બધા દેવોને કે હવે જઈ અને કોઈ પણ માથું લઈ આવો, ને નજીકમાં જ એક અશ્વ હતો એટલે તરત જ અશ્વને લાવી દીધો અને અશ્વને ગોઠવી દીધું. અશ્વના માથાને ભગવાનના શરીર પર ગોઠવી દીધું છે. અને વિશ્વકર્માજી જે આપણે કહીએ છીએ, એમણે તરત જ એ સંધાન કર્યું અને એટલે હયગ્રીવ રૂપે ભગવાન પ્રદર્શિત થયા. આ હયગ્રીવ રૂપ છે, પણ એ હયગ્રીવ એટલા માટે કર્યું છે કે જેથી પેલા હયગ્રીવ દાનવનો નાશ થાય. એ સમયે આપણે ગયા અધ્યાયમાં એ પણ સાંભળ્યું કે આખી ઘટનાની શરૂઆત ક્યાં થઈ છે, કે વિષ્ણુ ભગવાન પોતાના ધનુષનો સહારો લઈને સૂતા છે અને એમાં એમણે મધુકૈટવ સાથે 5000 વર્ષ સુધી યુદ્ધ કર્યું છે. એટલે એ આપણી પેલી નાનકડી તૈયારી છે આજના અધ્યાયને સાંભળવાની અને આના પછીના 2-3 અધ્યાય સાંભળવાની. મધુકૈટવના યુદ્ધની વાત બહુ જ સુંદર છે અને એ આજે આપણે એની તૈયારી સાંભળવી છે. પછી આગલા અધ્યાયોમાં આપણે એની રજૂઆત સાંભળીશું. એટલે ઋષિઓ કહે છે સુતજીને કે હે સૌમ્ય, આપે કહ્યું છે કે ભગવાન વિષ્ણુએ મધુકૈટવ રાક્ષસો સાથે 5000 વર્ષ પર્યંત મહાસાગરમાં યુદ્ધ કર્યું. તે એકારણવ એવા મહાસાગરમાં તે રાક્ષસો ક્યાંથી ઉત્પત્તિ પામ્યા? જે મહાવીર્યવાળા, દુરાધર્ષ અને દેવતાઓથી પણ અજય એવા હતા. કેવી રીતે તે અસુરોની ઉત્પત્તિ થઈ તથા કેવી રીતે તેઓનો શ્રીહરિએ વધ કર્યો તે અદ્ભુત કથા હે મહાપ્રાજ્ઞ અમને કહી સંભળાવો. અમે સઘળા શ્રવણની ઈચ્છાવાળા છીએ અને આપ બહુ શ્રુત એવા વક્તા છો. દેવયોગે અમારો ને તમારો સમાગમ આવ્યો છે. મૂર્ખના સાથે સંયોગ છે તે વિષ કરતાં પણ સુદુર્જર છે એવો વિમર્શ હોય છે અને વિદ્વાનનો સમાગમ સુધારસ સમાન કહ્યો છે. આજના અધ્યાયમાં આપણે આ બહુ સુંદર ઘટના સાંભળવાની છે. એમાં આપણે જોઈશું કે વિજ્ઞાન પણ કેવી રીતે વર્ણવ્યું છે વ્યાસજીએ, પણ અહીંયા કેટલીક તત્વજ્ઞાનની વાત કરી છે કે મૂર્ખ સાથે જે સંયોગ કરીએ ને તે વિષ કરતાં પણ ખરાબ છે અને વિદ્વાનનો સમાગમ એ સુધારસ છે, અમૃત છે. પણ આપણને થાય છે શું કે ઘણી વખત મૂર્ખ લોકો જે હોય છે ને એ બધી વાતો બહુ ડાહી ડાહી કરે, અને બીજું કે મૂર્ખ લોકો ઘણી વખત ઘણી એક્શન્સ પણ એવી કરે. આપણને એમ થાય કે આવું કોણ કરશે, પેલા પહાડ પર ચઢીને સેલ્ફી લે, તમને એમ થાય કે વાહ ભાઈ વાહ, પણ એ પણ એક જોવાની વાત છે. એટલે મૂર્ખતાની પણ ઘણી બધી જુદી જુદી પ્રતિક્રિયાઓ છે. એમાં મૂર્ખો ઘણી વખત એવા બધા કામ કરે છે કે આપણે પણ એમાં લાગી જઈએ છીએ અને આપણને એમ થાય કે વાહ ભાઈ વાહ, એટલે પણ એ મૂર્ખ સાથે સંયોગ કરવો તે વિષ સમાન છે. પણ વિદ્વાન તમને સમજાવે કે ભાઈ આ તરફથી જશો તો તમે પહાડ પર જઈ શકશો, તમે પણ એ સરસ રીતે કરી શકશો અને તમે પણ સુંદર મજાના એ દ્રશ્યો જોઈ શકશો. એમાં કંઈ અવળચંડાઈ કરવાની જરૂર નથી. આ બહુ મહત્ત્વની વાત છે. અને એવી જ રીતે ઋષિઓ કહે છે કે પશુઓ પણ સઘળા જીવનધારી છે, ખાય છે, મહેનત કરે છે અને વિષયાકાર એવા અદ્ભુત સુખોને જાણે છે. પરંતુ તે પશુઓને સતસત જે જ્ઞાન અર્થાત મોક્ષદેવવાળો એવો વિવેક પણ હોતો નથી. એટલે પશુ અને આપણી વચ્ચે જે ડિફરન્સ છે એની વાત થઈ ગઈ છે. અત્યાર સુધી આપણું વિજ્ઞાન, આપણે હ્યુમન તરીકે કેમ વધારે આગળ છીએ બીજા કરતાં, એની સતત વાતો કરી રહ્યું છે. આપણે બીજા કરતાં જુદા કેમ છીએ? કારણ કે દેડકા અને આપણી વચ્ચે 95-95% સમાનતા છે જીનેટિક્સમાં. અને દેડકો કેટલો જુદો લાગે છે આપણા કરતાં, એટલે આપણને એમ થાય કે આ તો બહુ નિમ્ન કક્ષાનું પ્રાણી છે ને આપણે આટલા ઉચ્ચ કક્ષાના પ્રાણી છીએ. પણ સાચી વાત તો એ છે, એ ખાય છે, એ મહેનત કરે છે, એ વિષયાકાર કરે છે. અને આપણને એમ થાય છે કે ના, આપણે એમના કરતાં સારા છીએ. એટલે પછી આપણે એ વિચારવાનું ચાલુ કર્યું તર્ક ઉપયોગ કરીને કે આપણામાં એવું શું છે જે એનામાં નથી. એટલે પહેલાં કીધું કે બુદ્ધિ નથી, પછી ખબર પડી કે ના, એનામાં બુદ્ધિ છે. તો આપણે કીધું કે એનામાં એવા બધા આપણે જે કરીએ ને એવા સ્કિલ નથી, એટલે કે બીજા પ્રકારના સાધનો ઉપયોગ કરીને પોતાનું કામ કઢાઈ લેવું એ મનુષ્ય કરી શકે. તો પછી સાયન્ટિસ્ટો એવું શોધી કાઢ્યું કે આ પેલા ગોરિલા અને ચિમ્પાન્ઝી હોય એ પેલી લાકડીનો ઉપયોગ કરી અને છે ને પેલી ઉધઈ કાઢીને ખાય છે. આ તરફ પેલા કાગડાઓને તમે જુઓ, આપણી કાગડાની વાર્તા હતી કે એક વખત કાગડો બિચારો ખૂબ તરસ્યો થયો છે અને તરસ્યા કાગડાને પાણી પીવું છે. બીજા બધા પક્ષીઓને પણ પાણી પીવું છે ત્યાં, પણ પાણી એક નાનકડા જગ્યામાં, એક નાનકડી પેલી આપણે બોટલ કહીએ એવી રીતે બોટલમાં પડ્યું છે. તો હવે કરવું શું? એટલે બધા વિચાર કરી રહ્યા છે, કંઈકનો કંઈક પ્રયત્ન કર્યો પણ આવતું નથી, પોતે જીભ નાખી છે, આમ કર્યું છે, પણ પાણી સુધી જીભ પહોંચતી નથી. એ વખતે કાગડા ભાઈ ત્યાં આવી ગયા. બર્ડ છે, પક્ષી. અને ફટ લઈને એણે શોધી કાઢ્યું. એણે શું કર્યું? તો બીજા બધા પ્રાણીઓ જતા રહ્યા એટલે એણે તરત એક પથ્થરો લઈ આવ્યો અને પથ્થરો બોટલમાં નાખવાનું ચાલુ કર્યું. ટૂલ મેકિંગ સ્કિલ છે, સ્કિલ. સોલ્યુશન્સ થ્રુ એક્સટર્નલ આસ્પેક્ટ્સ. અને એવું કરીને કાગડાએ પથ્થર નાખ્યા એટલે પથ્થર પાણી કરતાં ભારે, એટલે પથ્થર પડવા માંડ્યા ત્યાં નીચે અને ધીમે ધીમે પાણી ઉપર આવવા માંડ્યું. કાગડો પાણી પીને જતો રહ્યો. અને એવું પછી સાયન્ટિસ્ટે કાગડાઓને કેટલી બધી ક્વિઝો આપી છે રિસન્ટલી, તમે યુટ્યુબ ઉપર જઈને જોશો તો બધી બહુ બધી સુંદર વિડીયો છે કે કાગડાને જુદી જુદી ક્વિઝ કરે અને કાગડા એ બધી ક્વિઝ સોલ્વ કરે, મંકીને ક્વિઝિસ આપે, મંકી બધી જુદા જુદા સોલ્યુશન્સ લાવે. એટલે આપણને એ પણ થયું કે ભાઈ આ પણ ગયું, સ્કેલ પણ આવડે છે એ લોકોને. પછી કીધું ભાષા નથી આવડતી. આપણી પાસે ભાષા છે, હું તમને બોલી રહ્યો છું, તમને સમજાય છે. પણ હવે જેને ગુજરાતી નથી આવડતું એને ક્યાં સમજાય છે? એટલે આપણે કીધું ના, પણ ભાષા એ આપણી યુનિકનેસ છે. આપણે દેડકા કરતાં એટલા માટે જુદા છીએ, આપણે બીજા પ્રાણીઓ કરતાં એટલા માટે જુદા છીએ કે આપણી પાસે ભાષા છે. પણ પછી ખબર પડી કે આ ડોલ્ફિનોય ભાષામાં વાત કરે છે, વેલની પણ પોતાની ભાષા છે, કૂતરાની પણ ભાષા છે અને વરુની પણ પોતાની ભાષા છે. એટલે પાછું એ પણ દેવાઈ ગઈ. એટલે પછી થયું કે હવે શું? અને એનો જવાબ ભાગવતે ઓલરેડી આપી દીધો છે, જેને આપણે અત્યારે કહીએ છીએ કોન્શિયસનેસ, સદસતજ્ઞાન, આપણી પોતાની અંદર રહેલું જ્ઞાન કે હું છું. હજી એ ખબર નથી કે હું કેમ છું, પણ એ ખબર પડવા માંડી છે કે હું છું. પણ એ હુંની સાથે પેલો સંબંધ હજી બંધાયો નથી એટલે એ હજી ખબર નથી આપણને. આપણાથી પણ વિલક્ષણ એવી કોઈ પ્રજા આવવાની જ છે, આપણું જ પોતાનું ઉત્થાન થશે અને એમાંથી કશુંક બનશે. એટલે કહે છે કે ઋષિઓ કે પશુઓ પણ ખાય છે, મહેનત કરે છે અને વિષયાકાર એવા અદ્ભુત સુખોને જાણે પણ છે, પરંતુ તે પશુઓને સદસત જ્ઞાન અર્થાર્થ મોક્ષ દેવાવાળો એવો વિવેક પણ હોતો નથી. અને એટલા વાસ્તે જેઓને કથામાં આદર નથી એવા મનુષ્યો પશુના જ સમાન છે. એટલે જેને આ કોન્શિયસનેસ તરફ આગળ નથી વધવું એ તો પશુ જ છે. એનામાં ને પેલા દેડકામાં કે પેલા ગધેડામાં કે બીજા કોઈ પ્રાણીમાં કોઈ ફરક નથી, કારણ કે એનામાં પણ સ્કિલ છે, લેંગ્વેજ છે, બધી જ વસ્તુ છે. કોન્શિયસનેસ, સદ સત જ્ઞાન તરફ આગળ વધવાની વાત છે. ઋષિઓ કહે છે કે મૃગાદિ કેટલાક પશુઓ પણ શ્રવણના સુખને જાણે છે અને કાન વિનાના એવા સર્પો પણ નાદ શ્રવણથી મોહ પામે છે. એ સમય હજારો વર્ષો પહેલા આ સમજી ગયા છે ભારતીય સાયન્ટિસ્ટો. શ્રીકૃષ્ણની વાત છે કે જ્યારે શ્રીકૃષ્ણ વાંસળી વગાડે તો બધા મૃગલા પણ આવી જતા હતા, એટલે એ પણ શ્રવણના સુખને જાણે છે. અને કાન વિનાના એવા સર્પો, સર્પ જ્યારે ચાલે એને જો નાદ કરે તો એને સમજણ પડે છે, કારણ કે એની સ્કિનમાં એવા રિસેપ્ટર્સ છે. એવું માઇક્રો પેલા સ્કોપથી જોવા નહોતા ગયા પણ એમને સમજાઈ ગયું કે એને નાદ શ્રવણથી મોહ પામે છે. અને એટલે ઋષિઓ કહે છે કે પાંચ ઇન્દ્રિયો વિશે પણ શ્રવણ અને નેત્ર છે તે ઉત્તમ છે. શ્રવણથી વિજ્ઞાન થાય છે અને દર્શનથી ચિત્ત પ્રસન્ન થાય છે. શ્રવણ એટલા માટે કરવાનું છે કે જેથી સદસત જ્ઞાન મળે, અને એ વિજ્ઞાન મળે તો આપણો મોક્ષ થશે. અને ઋષિઓ આગળ કહે છે કે હે મહાભાગ, નિશ્ચયપૂર્વક સુજ્ઞ પુરુષોએ શ્રવણના પણ ત્રણ પ્રકાર કહ્યા છે. એક સાત્વિક, બીજું રજસ અને ત્રીજું તમસ. વેદશાસ્ત્રોનું શ્રવણ છે તે સાત્વિક શ્રવણ છે, સાહિત્યોનું શ્રવણ છે તે રાજસી છે, અને પરદોષના પ્રકાશનું શ્રવણ તથા યુદ્ધ વાર્તાનું શ્રવણ તે તામસી શ્રવણ છે. એટલે જેનાથી તમને સત્વગુણ પ્રાપ્ત થાય, વેદ છે, પુરાણ છે, એ બધાથી સત્વગુણ પ્રાપ્ત થશે, સાત્વિક શ્રવણ છે. સાહિત્યો છે, તમે કોઈ નોવેલ વાંચી, તમે કંઈક સુંદર મજાની હિસ્ટ્રીની વાત વાંચી, સાહિત્યોનું શ્રવણ કર્યું, તે રાજસી છે. પણ પરદોષના પ્રકાશ, બીજાના તરફ બીજામાં કેવા દોષ છે એ બધું વાંચ્યું, યુદ્ધ વાર્તાનું વર્ણન વાંચ્યું, ખાસ કરીને બધી ખૂબ એક્શનવાળીને થ્રિલરવાળીને એવી બધી વાર્તાઓ વાંચી, એ તામસી છે. પણ એવું નથી કીધું કે એક ખરાબ છે ને બીજું સાચું છે. વાત એ છે કે તમારે સદસત જ્ઞાન તરફ આગળ વધવાનું છે, કોન્શિયસનેસ તરફ આગળ વધવાનું છે. ઉત્તમ, મધ્યમ, અધમ એવા ભેદે સાત્વિક શ્રવણના પણ વિદ્વાન પંડિતોએ ત્રણ પ્રકાર કહ્યા છે. ઉત્તમ એ મોક્ષપ્રદ છે, મધ્યમ એ સ્વર્ગપ્રદ છે, અને અધમ એ ભોગપ્રદ છે. એટલે એ સાત્વિક શ્રવણ છે એમાં પણ ત્રણ પ્રકાર છે. તમે મોક્ષ તરફ આગળ વધવું છે, તમારે સ્વર્ગ તરફ આગળ વધવું છે, કે ભોગ તરફ આગળ વધવું છે. ભોગ જે છે એ હેડોનિક છે, અત્યારે પ્લેઝર આપે છે, પણ આ પછીથી કશું થતું નથી. સ્વર્ગપ્રદ છે એ ભગવાનની પાસે સમીપ પહોંચાડે છે, પણ એ દેવોની સમીપ પહોંચાડે છે. અને જે મોક્ષ છે એ વિષ્ણુના ધામમાં લઈ જાય છે, પછી પાછા આવવાની વાત નથી, પહોંચી ગયા. એની સાથે સંપૂર્ણ સંબંધ બંધાઈ ગયો, એમાં જ લીન થઈ ગયા. એવી વાત છે. સાહિત્ય પણ ત્રણ પ્રકારનું છે, તેમાં ઉત્તમ સ્વસ્ત્રી વિશે રતિ એ છે, એટલે કે પોતાની સ્ત્રીની સાથે કે પોતાના સ્પાઉસની સાથે પ્રેમમય હોય એવું સાહિત્ય એ ઉત્તમ છે. મધ્યમવાર યોશિતામાં રતિ એ છે, એટલે કે ઘણા જે રાજાઓ હતા એમને ખાસ કરીને યંગ ક્વીન્સ જોઈતી, યોશિતા એમાં રતિ છે, મધ્યમવાર છે. અને અધમ એ પરસ્ત્રીમાં રતિ, એ અધમ છે, બીજાની સ્ત્રી તરફ પ્રેમ ભાવ રાખવો એ અધમ છે. એક બહુ સુંદર ઘટના છે યુનાઇટેડ સ્ટેટ્સમાં ખાસ બની છે, કે જ્યારે 20મી સદીની શરૂઆત થઈ અને વર્લ્ડ વોર I થયું ત્યારે એવી પરિસ્થિતિ આવી કે વર્લ્ડ વોર I માં ખૂબ બધા સૈનિકો જોડાયા છે, પુરુષો ઘણા બધા મૃત્યુ પામ્યા છે, અને સ્ત્રીઓએ હવે મેઇન સ્ટ્રીમ વર્ક લાઇનમાં આવી ગઈ છે. એટલે જેમ જેમ સ્ત્રીઓ આવતી ગઈ બરાબર, એમ ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્સ વધતી ગઈ. પણ એ પહેલાંની જે વાત છે, એ પહેલાં સ્ત્રીઓ લગ્ન શું કરવા કરે કે જેથી એ ઇકોનોમિક ડિપેન્ડન્સ મળી રહે, ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્સ નહીં પણ ઇકોનોમિક ડિપેન્ડન્સ હતી, કે ભાઈ હું કામ નહીં કરું, હું ઘરકામ કરીશ, બહારના કામ નહીં કરું. કામ ખૂબ કરે છે સ્ત્રીઓ, પણ ઘરકામના કામ કરે છે, જે બહુ મહત્ત્વના છે. પણ એટલા માટે હું ડિપેન્ડન્ટ છું પેલા પુરુષ ઉપર. અને એટલે શું થતું કે પુરુષ અને સ્ત્રીનો સંબંધ બંધાઈ રહેતો, બે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે, કો ડિપેન્ડન્ટ. પેલો ભાઈ બહાર જઈને કમાઈને લાવે છે, પેલી બહેન એ ઘરમાં બધું સાચવીને ચલાવે છે. પણ આજે પેલી ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્સ આવી, એમાં થયું એવું કે હવે સ્ત્રીઓ કામ કરવા જાય છે એટલે બીજા પુરુષો સાથે કામ કરશે, અને એમાં પછી જાત જાતના સંબંધો બંધાવવાનું ચાલુ થયું, ડાયવર્સ રેટ વધી ગયા ને એ બધું થયું. પણ એના લીધે યુનાઇટેડ સ્ટેટ્સની કેટલીક જુદી જુદી જે બધા સ્ટેટ્સ છે એમની ગવર્મેન્ટે, રાજ્યોની ગવર્મેન્ટે નવા નવા ખરડા કાયદા પસાર કર્યા. એમાંનો એક કાયદો છે એ આ પ્રકારનો છે, એ કહે છે કે એને હાર્ટ બામ એવા પ્રકારનું નામ આપેલું છે. અને આ કાયદો શેના માટે છે કે ભાઈ જો કોઈ પુરુષ એની પત્નીનો બીજા કાંઈ સાથે સંબંધ બંધાય, અથવા જો કોઈ સ્ત્રી કે જેના પુરુષનો બીજા કોઈ સાથે સંબંધ, તો એ જઈને કોર્ટમાં કેસ કરી શકે કે મારા તરફ મારા પોતાના પ્રિયતમે અથવા પ્રિયતમાએ અફેક્શન ઓછું કરી દીધું છે, પ્રેમ ઓછો કરી દીધો છે. અને પ્રેમ ઓછો કરી દીધો છે અને એ આ પેલી બીજી વ્યક્તિના કારણે છે, આવા પ્રકારના લો છે. અને હજી પણ કેટલાક સ્ટેટ્સમાં એ લોનો ઉપયોગ થાય છે. અહીંયા ભાગવત પુરાણમાં, દેવી ભાગવતમાં બહુ સુંદર વાત કરી દીધી છે ઋષિઓએ કે અધમ પર સ્ત્રીમાં રતિ એ અધમ છે. ઋષિઓ આગળ કહે છે કે શાસ્ત્રદર્શી પુરુષોને વેદ જ્ઞાતાઓએ તામસ શ્રવણના ત્રણ પ્રકાર કહ્યા છે. આતતાઈ સાથે યુદ્ધ તે ઉત્તમ કહ્યું છે, પાંડવોને જેમ શત્રુઓ સાથે યુદ્ધ થયું હતું તેમ વિદ્વેષીઓએ સાથે યુદ્ધ તે મધ્યમ છે, અને વિવાદથી ને કલહથી યુદ્ધ થયું તે અધમ છે. એટલે જે કોઈ પીડિત પીડાકારીને દંડ આપે છે અને કોઈ પીડા કરે છે બીજાને, આતતાઈ છે, બહારનો છે, અને એની સાથે યુદ્ધ કરવું પડે તો એ ઉત્તમ યુદ્ધ છે, એનું શ્રવણ કરે. પણ જે પોતાના જ વિદ્વેષીઓ છે, ઘરના જ છે, પણ હવે કરવું પડ્યું છે, પાંડવોને કરવું પડ્યું છે કૌરવો સાથે, તો એ મધ્યમ છે. પણ જે વિવાદ અને કલહ જેનું મૂળ છે અને જે એમાં જ સતત રચ્યા પચ્યા રહે છે તે અધમ છે. ઋષિઓ કહે છે કે હે મહામતે, હે સુતજી, તેટલા વાસ્તે અહીં પુરાણનું શ્રવણ તે મુખ્ય છે અને બુદ્ધિવર્ધક છે, પવિત્ર છે, તેથી પાપનો નાશ કરવા વાળું છે. અને તેટલા વાસ્તે હે મહાબુદ્ધિ, અમને શુભ એવી પૌરાણિક કથાનું વ્યાખ્યાન કહી સંભળાવો કે જે કથાનું આપે દ્વૈપાયાન મુનિના મુખથી શ્રવણ કરેલું છે. આ આપણા યુગના વ્યાસજી છે, દ્વૈપાયાન એટલે એમના મુખથી જે આપણે શ્રવણ કર્યું છે. અને એ કથા કહો કે જે સર્વ પ્રકારના અર્થોને આપવા વાળી છે. સુતપુરાણી કહે છે કે હે મુનિઓ, તમે મહાભાગ્યશાળી છો તથા પૃથ્વી વિશે હું પણ ધન્ય છું કે તમને શ્રવણ બુદ્ધિ છે ને મને માત્ર કથન કરવામાં પણ બુદ્ધિ છે. એટલે કે સાચા કથાકારને સાચો શ્રોતા મળી ગયો છે. આવું વિલક્ષણ વાત છે. સુતજી કહે છે કે પૂર્વકાળમાં જ્યારે સઘળું જળ એકત્ર થઈ એકારણ થઈ ગયું અને ત્રણે લોક તેમાં લીન થઈ ગયા હતા અને દેવ દેવ એવા જનાર્દન ભગવાન શેષજીની શૈયા પર શયન કરી રહ્યા હતા, ત્યારે શ્રી વિષ્ણુના કાનના મેલમાંથી મધુ ને કૈટભ એવા બે રાક્ષસો ઉત્પન્ન થયા અને એ મહાબળવાન રાક્ષસો સાગરના જળમાં હળવે હળવે વૃદ્ધિ પામવા લાગ્યા. તે રાક્ષસો મહાસાગરમાં આમ તેમ ક્રીડા કરતા કરતા વિચરવા લાગ્યા. બહુ જ અદ્ભુત વાત થઈ ગઈ. એક નાનકડી જ ઘટના છે, પણ એમાં વ્યાસજીએ આપણને પૃથ્વીની ઉત્પત્તિ અને એમાં જીવની ઉત્પત્તિ વિશે સમજાવી દીધું. ભગવાન વિષ્ણુના કાનનો મેલ. કાનનો મેલ એટલે શું? તો કે એ નિર્જીવ છે, બરાબર, વેક્સ જે આપણા કાનમાં બનતું હોય ક્યારેક ક્યારેક, એ નિર્જીવ છે. એમાંથી એટલે કે નિર્જીવમાંથી સજીવનો ઉત્પત્તિ થઈ છે. અને કેવી રીતે ઉત્પત્તિ થઈ છે? એટલે કાનનો મેલ જે છે પાણીમાં પડ્યો છે અને પાણીમાંથી ઉત્પત્તિ થઈ છે. ફરીવાર તમે જુઓ, અત્યારનું સાયન્સ આપણને આ જ કહી રહ્યું છે, નિર્જીવમાંથી સજીવની ઉત્પત્તિ થઈ છે. બીજી વાત કે જળમાં ઉત્પત્તિ થઈ છે, જમીન પર નહીં. પહેલી જે ઉત્પત્તિ છે કોઈ પણ સજીવની એ જળમાં થઈ છે. અને ક્યાં થઈ છે? તો અત્યારનું સાયન્સ એવું કહે છે કે હાઇડ્રોકાર્બન વેન્ટ્સ છે, એટલે કે દરિયામાં ખૂબ ઊંડે ઊંડે, ખૂબ ઊંડા ઊંડાઈવાળા દરિયામાં જ્યાં પૃથ્વીની અંદરની જે ગરમી છે એ બહાર નીકળી રહી છે. અને ત્યાં શું થયું છે કે ત્યાં છે ને એવી રીતે એ જે ગરમી બહાર નીકળી રહી છે, હવે એ તો ગરમી છે, આ તરફ ઠંડુ પાણી છે, અને એ બે મિક્સ થાય એટલે કે વરાળના અંદર દરિયામાં ધુમાડા થાય. હાઇડ્રોકાર્બન વેન્ટ્સ કહે છે. અને એમાં હાઇડ્રોજન અને કાર્બન બધો ભેગો થાય છે ને એ આવી રીતે આમ ચીમનીની જેમ ઉપર બન્યા છે, લાંબા લાંબા કેટલાય. અને ત્યાં એવા પ્રકારનું વાતાવરણ છે કે જ્યાં સજીવની ઉત્પત્તિ થઈ શકે. અને અહીંયા વ્યાસજી આપણને બે જ વાક્યોમાં એ આખી મર્મની વાત કરી દીધી કે જળમાં ઉત્પન્ન થયા છે, નિર્જીવમાંથી ઉત્પન્ન થયા, અને પછી હળવે હળવે વૃદ્ધિ પામવા લાગ્યા છે. અને એ જ થયું છે. એક કોષીય સજીવ જેને આપણે અમીબા કહીએ છીએ એ બન્યો હશે. એમાંથી ધીમે ધીમે બે કોષી, મલ્ટીકોષી એવા સજીવોનું ઉત્પત્તિ થવાની ચાલુ થઈ અને એ વૃદ્ધિ પામવા લાગ્યા છે. અને એ વૃદ્ધિ પામીને પછી હવે આમ તેમ ક્રીડા કરવા માંડ્યા છે. હવે જ્યારે એ સજીવ એવો બની ગયો, થોડો મોટો, એટલે એને ખબર પડી કે હવે મારે હાઇડ્રોકાર્બન વેન્ટની જરૂર નથી, હું તો બીજા સજીવોને ખાઈશ. અને એટલે વિચારવા માંડ્યા છે, અને એટલા માટે એ રાક્ષસ કહેવાય છે. સુતજી કહે છે કે એક સમયે તે મહાકાયાવાળા રાક્ષસદય મહાસાગરમાં ક્રીડાને વશ થયા. મહાકાયવાળા અને એવા સજીવો અત્યારે આપણે મળી રહ્યા છે. હમણાં જ ડેવિડ એટનબરાની બહુ સુંદર ડોક્યુમેન્ટરી જોઈ કે પેલું ટાયરાનોસોરસ રેક્સ, જેને ટી રેક્સ કહે છે આપણે, પેલી જ્યુરાસિક પાર્કમાં બધું એની વિડીયોઝ જોઈ છે ને એવું બધું જોયું છે, એ ટી રેક્સ કરતાં પણ 3 ગણું મોટા પ્રાણીઓ એ અંદર સાગરમાં એક્ઝિસ્ટ કરતા. એવા રાક્ષસોદય એવા ક્રીડાને વશ થયા છે. અને આ ભ્રાતાઓ મધુ અને કૈટભ એ વિચારવા લાગ્યા છે કે કારણ વિના કોઈ પણ કાર્ય થતું નથી. એની અંદર એ કોન્શિયસનેસ આવવા માંડી છે, કારણ કે ઇવોલ્યુશન છે, ધીમે ધીમે મોટા થતા જાય છે, અને એટલે એની અંદર પણ ઇવોલ્યુશન થયું છે, એનું પણ મગજ વિકસ્યું છે. લખે છે કે કારણ વિના કોઈ પણ કાર્ય થતું નથી એવી પરંપરાની સર્વત્ર મર્યાદા છે. આધાર વિનાના આધેય કદા સ્થિતિ કરી શકે નહીં, અને આધાર આધેય ભાવ આપણા ચિત્તમાં ભાસમાન થાય છે. કારણ કે આધાર વિના કશું ઉત્પન્ન થતું નથી, તો આધાર આપણને પણ લાગે છે કે કોક તો છે, તો એ કોણ છે? આ સુખરૂપ એવું આ વિસ્તારયુક્ત જળ શું કારણથી સ્થિતિ કરી રહ્યું છે? આ જળના વિશે આપણે બે કોનાથી ઉત્પન્ન થયેલા ને કેવી રીતે જન્મેલા, ડૂબી ગયેલા એવા જળમાં ઊભા છીએ. અંદર કોન્શિયસનેસ આવી છે, અને એટલે પ્રશ્ન થવા માંડ્યો છે કે હું કોણ છું, આપણે કેવી રીતે ઉત્પન્ન થયા, અથવા તો આપણને કોણે પેદા કર્યા છે, આપણા માતા પિતા ક્યાં છે, અને એઓનું ખરેખર આપણે બેને જ્ઞાન પણ નથી? કારણ કે આધાર અને આધેયની વાત છે. એટલે કહે છે કે આપણી ઉત્પત્તિ કેવી રીતે થઈ એમને ખબર નથી, અને એટલે કહે છે કે આપણો આધાર કોણ છે. સુતજી કહે છે કે આ પ્રકારની કામના કરતા તેઓ રાક્ષસદ્વય મનમાં નિશ્ચય કરવા લાગ્યા, અને તત્ર જળમાં મધુની પાસે ઉભેલો એવો કૈટભ હતો તે બોલવા લાગ્યો, હે મધો, આ જળમાં સ્થિત રહી શકવાની શક્તિ જે આપણામાં છે તે અચલા છે, અને તે મહાશક્તિ છે, અને આપણનું કારણ પણ મને એ જ શક્તિ લાગે છે. તે મહાશક્તિથી વિસ્તાર પામતું આ જળ તેના જ આધારે સ્થિત છે. તે પરમદેવી જ આપણા ઉભયનું કારણ છે. જ્યારે આવા પ્રકારનો બોધ થયો ત્યારે તે ઉભય રાક્ષસો ચિંતાગ્રસ્ત થયા, એટલે આકાશમાંથી તેટલામાં તેઓને સુખની પામ થાય, એવું સુખ પામે એવી સુમનોહર એવી વાણી સંભળાય. તે આકાશમાંથી નીકળેલા વાણી બીજને તે બંનેએ ધારણ કરી લીધું અને તેનો દ્રઢ અભ્યાસ કર્યો. તે વેળાએ તેઓને આકાશમાંથી ઉત્પત્તિ થતી એવી દિવ્ય વીજળી દીઠી. તેઓએ વિચાર કર્યો કે અવશ્ય આ વાણી તો મંત્ર જ છે, અને આકાશમાં આ સગુણ ધ્યાન આપણને દ્રષ્ટિગોચર પણ થાય. નિરાહાર સંયતેન્દ્રિય તે તત્વમાં ચિત ચોડી અને એમ કરીને સાવધાન રહેલા એવા બે ઉભય રાક્ષસો જપ ધ્યાન પરાયણ થયા ને વિચારવા લાગ્યા. આ પ્રકારે તે બંને 1000 વર્ષ પર્યંત મહાન તપ કર્યું. પરમાશક્તિ એવી દેવી તેમના પર પ્રસન્ન થઈ. તે રાક્ષસોને ખિન્ન થયેલા જાણીને અને તપ વાસ્તે બુદ્ધ પ્રતિજ્ઞાવાળા દેખીને તેઓના અનુગ્રહ વાસ્તે એ વાણી પ્રગટી. એ અશ્રંગેણી વાણી કહે છે કે હે દૈત્યો, મનવાંછિત વરદાન માગી લ્યો. તમારા તપથી ખરેખર હું અતિવ પ્રસન્ન થઈ છું અને એટલા વાસ્તે આપીશ. સુતજી કહે છે, તેમની એ વાણીને સાંભળીને દાનવો કહેવા લાગ્યા કે હે દેવી, અમારું મરણ અમારી ઈચ્છાનુસારે થાય એવું વરદાન હે સુવ્રતા અમને આપો. એ વાણી દેવીએ કહ્યું કે મારી કૃપા વડે કરીને તમને ઈચ્છાનુસાર મૃત્યુ થશે અને તમે બે ભાઈઓ ભ્રાતાઓ દેવોને દૈત્યોને અપરાજિત રહેશો એમાં સંશય નથી. એટલે એમણે માંગણી કરી છે કે અમે જ્યારે ઈચ્છીએ ત્યારે મૃત્યુ થાય. ઈચ્છા શક્તિ આપી છે, ઈચ્છા મૃત્યુ આપ્યું છે. સુત પુરાણી કહે છે કે આ પ્રકારે દેવીના વરદાનને મેળવીને દર્પથી દર્પિત એવા એ ઉભય દૈત્યો જળચર ગણો સાથે ક્રીડા કરવા લાગ્યા. કેટલોક કાળ વીત્યા પછી હે મુનિઓ, પદ્માસન પર બિરાજેલા એવા પ્રજાપતિ બ્રહ્માને એમણે ઈચ્છાપૂર્વક દીઠા. બ્રહ્માજીને જોઈને બંને ભાઈઓ પ્રસન્ન થયા અને મહાબળવાન એવા તેઓ યુદ્ધની ઈચ્છાથી બ્રહ્માજીને કહેવા લાગ્યા કે હે સુવ્રત, તમે અમારી સાથે યુદ્ધ કરો, અથવા તો આ પદ્માસન છોડી કોઈ અન્ય સ્થળે ચાલવા જાઓ. કારણ કે જો તમે યુદ્ધ કરવાને નિર્બળ હો તો આ આસન આપને માટે યોગ્ય નથી. આ સ્થાન વીર પુરુષોને માટે જ ભોગવવા યોગ્ય છે. માટે જો તમે નિર્બળ હો તો સત્વર આ આસન છોડીને ચાલ્યા જાઓ. અને તેઓના આ વચનો સાંભળીને પ્રજાપતિ બ્રહ્માજી ચિંતાગ્રસ્ત થયા. આ વીર યોદ્ધાઓને જોઈને બ્રહ્માજી વિચારવા લાગ્યા કે હું એક તપસ્વી શું કરી શકવાને સમર્થ છું. આ પ્રમાણે બ્રહ્માજી મનમાં વિચાર કરતા થંભી ગયા. એ દરિયામાં છીએ, જળમાં છીએ, અને જળમાં એ પદ્મ ઉપર, લોટસના ફૂલ ઉપર બ્રહ્માજી બેઠા છે અને ત્યાં પહોંચી ગયા મધુકૈટવ અને યુદ્ધ કીધું છે કે અમારી જોડે કરો. અને બ્રહ્માજી વિચારે છે કે હું એક તપસ્વી આમની સાથે યુદ્ધ કેવી રીતે કરીશ અને મનમાં વિચાર કરી રહ્યા છે. એટલે આજના અધ્યાયમાં આપણે મધુકૈટવના યુદ્ધનો ઉદ્યોગ, એની શરૂઆત કેમ થઈ એની વાત કરી છે. એક એક વાક્યમાં વ્યાસજીએ અદ્ભુત ઘટનાઓ જોડી દીધી છે. આપણે વાત કરી આજે કે આપણો ઉદ્ભવ કેવી રીતે થયો છે. આપણે કેવી રીતે વિચારીએ છીએ કે આપણે બીજા કરતાં, બીજા પ્રાણીઓ પશુઓ કરતાં જુદા છીએ. અને આ બધી વાત આજે આપણે કરી છે. આગલા અધ્યાયમાં હવે બ્રહ્માજી શું એક્શન લેશે એની વાત કરવી છે. આજે બસ આટલું છે. હું તમારી અંદર બેઠેલા તે પરમાત્માને પ્રણામ કરું છું. નમસ્કાર.